ઓમ શાંતિ. તારીખ 14/1/2023. મુરલીનું સાર છે, મીઠા બાળકો, હમણાં તમારી કાયા બિલકુલ જૂની થઈ ગઈ છે. બાપ આવ્યા છે તમારી કાયા કલ્પવૃક્ષ સમાન બનાવવા. તમે અડધા કલ્પ માટે અમર બનો છો. પ્રશ્ન છે, આ વન્ડરફુલ અદ્ભુત નાટકમાં કઈ વાત ખૂબ જ સમજવાની છે? ઉત્તર છે, આ નાટકમાં જે પણ એક્ટર્સ પાટધારી છે એમનું ચિત્ર કેવળ એકવાર જ જોઈ શકો છો, પછી તે જ ચિત્ર 5000 વર્ષ પછી જોશો. 84 જન્મોના 84 ચિત્ર બનશે અને બધા ભિન્ન ભિન્ન હશે. કર્મ પણ કોઈની સાથે મળી નથી શકતા. જેમણે જે કર્મ કર્યા એ પછી 5000 વર્ષ પછી તે જ કર્મ કરશે. આ ખૂબ જ સમજવાની વાત છે. આપ બાળકોની બુદ્ધિનું તાળું હવે ખુલ્યું છે, તમે આ રહસ્ય બધાને સમજાવી શકો છો. ગીત છે, ભોલેનાથ સે નિરાલા. ઓમ શાંતિ. ભોળાનાથ સદૈવ શિવ બાબાને કહેવાય છે, શંકરને નથી કહેવાતા. તે તો વિનાશ કરે છે અને શિવ બાબા સ્થાપના કરે છે. આ તો જરૂર છે, સ્થાપના સ્વર્ગની અને વિનાશ નર્કનો કરશે. તો જ્ઞાનસાગર ભોળાનાથ શિવને જ કહેશું. હવે તમે બાળકો તો અનુભવી છો, જરૂર કલ્પ પહેલાં પણ શિવ બાબા આવ્યા હશે અને હમણાં આવ્યા છે જરૂર. એમને આવવાનું જરૂર છે, કારણ કે નવી મનુષ્ય સૃષ્ટિને રચવાની છે. આ ડ્રામાના આદિ મધ્ય અંતનું રહસ્ય બતાવવાનું છે, એટલે જરૂર અહીં આવવાનું છે. સૂક્ષ્મ વતનમાં તો નહીં બતાવશે, સૂક્ષ્મ વતનની ભાષા અલગ છે, મૂળ વતનમાં તો ભાષા જ નથી. અહીં છે ટોકી, એટલે કે વાચા. શિવ બાબા જ બગડેલાને બનાવવાવાળા છે. જ્યારે સૃષ્ટિ તમોપ્રધાન થઈ જાય છે તો બધાને સદગતિ આપવાવાળા ભગવાન કહે છે કે મારે આવવું પડે છે. યાદગાર પણ અહીં છે. આ નાટકમાં જે જે મનુષ્યના ચિત્ર છે તે એક જ વાર જોઈ શકો છો. એવું નથી કે લક્ષ્મીનારાયણના ચિત્ર, ચહેરા, સતયુગ સિવાય ક્યારેય પણ ક્યાંય જોઈ શકાય છે. તેઓ પુનર્જન્મ લેશે તો નામરૂપ ભિન્ન થઈ જશે. એ જ લક્ષ્મીનારાયણનું રૂપ એકવાર જોયું પછી 5000 વર્ષ પછી જ દેખાશે. જેમ ગાંધીનું હુબહુ ચિત્ર ફરી 5000 વર્ષ પછી જોશો. અથા મનુષ્ય છે, જે પણ મનુષ્યોના ચિત્ર હમણાં જોયા છે તે ફરી 5000 વર્ષ પછી જોશો. 84 જન્મો માટે 84 ચિત્ર બનશે અને બધા ભિન્ન ભિન્ન હશે. કર્મ પણ કોઈની સાથે નથી મળી શકતા. જેમણે જે કર્મ કર્યા એ જ કર્મ 5000 વર્ષ પછી ફરી કરશે. આ ખૂબ જ સમજવાની વાતો છે. બાબાનું પણ ચિત્ર છે. આપણે સમજીએ છીએ, જરૂર પહેલાં પહેલાં સૃષ્ટિ રચવા એ આવ્યા હશે. તમારી બુદ્ધિનું તાળું હમણાં ખુલ્યું છે ત્યારે તમે સમજો છો. હવે પછી બીજાઓનું પણ એવી રીતે તાળું ખોલવાનું છે. નિરાકાર બાપ જરૂર પરમધામમાં રહેતા હશે, જેમ તમે પણ બધા મારી સાથે રહો છો. પહેલાં જ્યારે હું આવું છું તો મારી સાથે બ્રહ્મા, વિષ્ણુ, શંકર હોય છે. મનુષ્ય સૃષ્ટિ તો પહેલાંથી જ છે, પછી તે કેવી રીતે પલટાય છે, રિપીટ કેવી રીતે થાય છે? પહેલાં પહેલાં જરૂર સૂક્ષ્મ વતન રચવું પડે, પછી સ્થૂળ વતનમાં આવવું પડે. કારણ કે મનુષ્ય જે દેવતા હતા તે હમણાં શૂદ્ર બન્યા છે, એમને પછી બ્રાહ્મણથી દેવતા બનાવવા પડે. તો જે કલ્પ પહેલાં મેં જ્ઞાન આપ્યું હતું પછી તે જ રિપીટ કરીશ. આ સમયે બેસી રાજયોગ શીખવાડું છું, પછી અડધા કલ્પ પછી ભક્તિ આરંભ થાય છે. બાપ સ્વયં બેસી સમજાવે છે કે જૂની સૃષ્ટિ પછી નવી કેવી રીતે બને છે, અંતથી પછી આદિ કેવી રીતે થાય છે. મનુષ્ય સમજે છે પરમાત્મા આવ્યા હતા, પરંતુ ક્યારે, કેવી રીતે આવ્યા, આદિ મધ્ય અંતનું રહસ્ય કેવી રીતે ખુલ્યું, આ નથી જાણતા. બાપ કહે છે કે ફરી હું સન્મુખ આવ્યો છું બધાને સદગતિ આપવા. માયા રાવણે બધાની કિસ્મત બગાડી દીધી છે, તો બગડેલીને બનાવવાવાળા જરૂર કોઈ જોઈએ. બાપ કહે છે 5000 વર્ષ પહેલાં પણ બ્રહ્મા તનમાં આવ્યા હતા. મનુષ્ય સૃષ્ટિ જરૂર અહીંયા જ રચી છે. અહીં આવીને સૃષ્ટિને પલટાવી કાયાકલ્પ વૃક્ષ સમાન બનાવે છે. હમણાં તમારી કાયા બિલકુલ જૂની થઈ ગઈ છે, આને ફરી એવી બનાવે છે જે અડધા કલ્પ માટે તમે અમર બની જાઓ છો. ભલે શરીર બદલો છો, પરંતુ ખુશીથી, જેવી રીતે જૂનું શરીર છોડી નવું લે છે. ત્યાં એવું નહીં કહેશે કે ફલાણા મરી ગયા, એને મરવાનું નથી કહેવાતું. જેવી રીતે તમારું જીતે જી જીવતા જ મરવાનું છે, તો તમે મર્યા થોડી છો, તમે તો શિવ બાબાના બન્યા છો. બાબા કહે છે તમે મારા નૂરે રતન શીખી લધા બાળકો છો. શિવ બાબા પણ કહે છે તો બ્રહ્મા બાબા પણ કહે છે. એ નિરાકારી બાપ, આ સાકારી બાપ. હમણાં તમે કહો છો બાબા તમે પણ એ જ છો ને? અમે પણ એ જ છીએ જે ફરી આવીને મળ્યા છીએ. બાપ કહે છે હું આવીને સ્વર્ગ સ્થાપન કરું છું. રાજાઈ તો જરૂર જોઈએ, તેથી રાજયોગ શીખવાડું છું. પછી તો તમને રાજાઈ મળી જશે. પછી આ જ્ઞાનની દરકાર જ નથી રહેતી. પછી આ શાસ્ત્ર વગેરે બધું ભક્તિમાં કામ આવે છે, વાંચતા રહે છે. જેવી રીતે કોઈ મોટા વ્યક્તિ હિસ્ટ્રી જ્યોગ્રાફી લખીને જાય છે, તે પાછળથી વાંચતા રહે છે. અથા પુસ્તકો છે, મનુષ્ય વાંચતા જ રહે છે. સ્વર્ગમાં તો કાંઈ પણ નહીં હોય, ત્યાં તો ભાષા જ એક હશે. તો બાબા કહે છે કે હવે હું આવ્યો છું સૃષ્ટિને નવી બનાવવા. પહેલાં નવી હતી, હવે જૂની થઈ ગઈ છે. મારા બધા પુત્રોને બાળકોને માયાએ બાળીને રાખ કરી દીધા હતા. તેઓ દેખાડે છે સાગરના બાળકો, જ્ઞાન સાગર તો બરાબર છે, એમના તમે બાળકો છો. ભલે બાળકો તો હકીકતમાં બધા છે, પરંતુ આપ બાળકો હમણાં પ્રેક્ટિકલમાં ગાવામાં આવો છો. તમારા કારણે જ બાપ આવે છે, કહે છે કે હું આવ્યો છું ફરીથી તમને બાળકોને સુરજિત એટલે કે સજાગ કરવા. જે બિલકુલ કાળા પથ્થર બુદ્ધિ થઈ ગયા છે, એમને ફરીથી આવીને પારસ બુદ્ધિ બનાવું છું. તમે જાણો છો આ જ્ઞાનથી આપણે પારસ બુદ્ધિ કેવી રીતે બનીએ છીએ. જ્યારે તમે પારસ બુદ્ધિ બની જશો, ત્યારે આ દુનિયા પણ પથ્થરપુરીથી બદલાઈ પારસપુરી બની જશે, જેના માટે બાબા પુરુષાર્થ કરાવતા રહે છે. તો બાબાને જરૂર મનુષ્ય સૃષ્ટિ રચવા માટે અહીં જ આવવું પડશે ને? જેમના તનમાં આવે છે એમના દ્વારા મુખ વંશાવલી બનાવે છે. તો આ થઈ ગઈ માતા, કેટલી ગુહ્ય વાત છે. છે તો આ મેલ એટલે કે પુરુષ, આમનામાં બાબા આવે છે તો આ માતા કેવી રીતે થઈ, એમાં મૂંઝાશે જરૂર. તમે સિદ્ધ કરી બતાવો છો કે આ માત પિતા બ્રહ્મા સરસ્વતી બંને કલ્પવૃક્ષની નીચે બેઠા છે, રાજયોગ શીખી રહ્યા છે, તો જરૂર એમના ગુરુ જોઈએ. બ્રહ્મા સરસ્વતી અને બાળકો બધાને રાજ ઋષિ કહેવાય છે, રાજાઈ માટે યોગ લગાવે છે. બાપ આવીને રાજયોગ અને જ્ઞાન શીખવાડે છે, જે બીજું કોઈ પણ શીખવાડી ન શકે. ન કોઈનો રાજયોગ છે, તેઓ તો ફક્ત કહેશે યોગ શીખો. હઠયોગ તો અનેક પ્રકારના હોય છે, રાજયોગ કોઈ પણ શીખવાડી ન શકે. ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો હતો. કહે છે મારે કલ્પકલ્પ ફરી આવવું પડે છે, જ્યારે મનુષ્ય સૃષ્ટિ નવી રચવાની છે. પ્રલય તો થતો નથી, જો પ્રલય થઈ જાય તો પછી હું આવું કોનામાં? નિરાકાર શું આવીને કરશે? બાપ સમજાવે છે સૃષ્ટિ તો પહેલાંથી જ છે, ભક્ત પણ છે, ભગવાનને બોલાવે પણ છે. એનાથી સિદ્ધ છે કે ભક્ત છે. ભગવાનને આવવાનું જ ત્યારે છે જ્યારે ભક્ત બહુ દુઃખી છે. કળિયુગનો અંત છે, રાવણ રાજ્ય ખતમ થવાનું છે, ત્યારે જ મારે આવવું પડે છે. બરાબર આ સમયે બધા દુઃખી છે, મહાભારી લડાઈ સામે ઊભી છે. આ પાઠશાળા છે, અહીં મુખ્ય લક્ષ્ય છે. તમે જાણો છો, સતયુગમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. અહીં સિંગલ તાજવાળાનું રાજ્ય થયું, પછી બીજા બીજા ધર્મની વૃદ્ધિ થઈ છે, પછી રાજાઈ વગેરે વધારવા માટે યુદ્ધ વગેરે થયા. તમે જાણો છો, જે પાસ્ટ પહેલાં થઈ ગયું તે પાછું રિપીટ થશે, પછી લક્ષ્મીનારાયણનું રાજ્ય આરંભ થશે. બાબા વર્લ્ડની, દુનિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફીનું રહસ્ય પૂરું સમજાવે છે. વિસ્તારમાં જવાની જરૂર નથી. જાણે છે કે અમે સૂર્યવંશી છીએ, તો જરૂર પુનર્જન્મ પણ સૂર્યવંશીમાં જ લેતા હશે. નામરૂપ તો બદલાતા હશે, મા બાપ પણ બીજા મળશે. આ આખો ડ્રામા બુદ્ધિમાં રાખવાનો છે. બાપ કેવી રીતે આવે છે તે પણ સમજી લીધું. મનુષ્યોની બુદ્ધિમાં તે જ ગીતાનું જ્ઞાન છે. પહેલાં આપણી બુદ્ધિમાં પણ તે જ જૂનું ગીતાનું જ્ઞાન હતું. હવે બાપ ગુહ્ય વાતો સંભળાવે છે, જે સાંભળતા સાંભળતા બધા રહસ્ય સમજી ગયા છો. મનુષ્ય પણ કહે છે, આગળ તમારું જ્ઞાન બીજું હતું, હવે બહુ જ સારું છે. હવે સમજી ગયા છે કે કેવી રીતે ગૃહસ્થ વ્યવહારમાં રહી કમળ ફૂલ સમાન બનવાનું છે. આ બધાનો અંતિમ જન્મ છે, મરવાનું પણ બધાને છે. સ્વયં બેહદના બાપ કહે છે કે તમે પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરો તો 21 જન્મ માટે સ્વર્ગના માલિક બનશો. અહીં તો કોઈ પદમપતિ છે તો પણ દુઃખી છે. કાયાકલ્પતરુ હોતી નથી, તમારી કાયાકલ્પતરુ થાય છે. તમે 21 જન્મ મરતા નથી. બાપ કહે છે, અહીં આવશે પણ એ જ જે સૂર્યવંશી, ચંદ્રવંશી, કામચિત્તા પર બેસી સાંવરા એટલે કે શ્યામ થઈ ગયા છે. તેથી રાધા કૃષ્ણ, શ્રી નારાયણ બધાને શ્યામ દેખાડે છે. હમણાં તો બધા શ્યામ છે, કામચિત્તા પર બેસવાથી શ્યામ થઈ ગયા છે. હવે તમારે કામચિત્તાથી ઉતરીને જ્ઞાનચિત્તા પર બેસવાનું છે. 20નો હથિયાલો કેન્સલ, પ્રતિજ્ઞા રદ કરી જ્ઞાન અમૃતનો હથિયાલો બાંધવાનો છે. સમજાવવાનું એવી રીતે છે જે તેઓ કહે કે તમે તો શુભ કાર્ય કરી રહ્યા છો. જ્યાં સુધી કુમાર કુમારી છે તો એમને મૂતપલિતી નહીં કહેવાશે. બાપ કહે છે, તમારે ગંદા ક્યારેય નથી બનવાનું. આગળ ચાલીને અનેક આવશે, કહેશે આ બહુ જ સારું છે, જ્ઞાનચિતા પર બેસવાથી તો આપણે સ્વર્ગના માલિક બનીશું. ખાસ કરીને બ્રાહ્મણ જ સગાઈ કરાવે છે. રાજાઓની પાસે પણ બ્રાહ્મણ રહે છે, એમને રાજગુરુ કહે છે. આજકાલ તો સંન્યાસી પણ હથિયાલો બાંધે છે. તમે જ્યારે આ જ્ઞાનની વાતો સંભળાવો છો તો લોકો બહુ જ ખુશ થાય છે. જટ રાખણી પણ બંધાવી લે છે, પછી ઘરમાં ઝઘડા પણ થાય છે. થોડું સહન તો જરૂર કરવું પડે. તમે છો ગુપ્ત શિવ શક્તિ સેના, તમારી પાસે કોઈ હથિયાર નથી. દેવીઓને બહુ જ હથિયાર દેખાડે છે. આ બધી છે જ્ઞાનની વાતો, અહીં છે જ યોગબળની વાતો. તમે યોગબળથી વિશ્વની બાદશાહી લો છો, બાહુબળથી હદની રાજાઈ મળે છે. બેહદની રાજાઈ તો બેહદના માલિક જ આપશે. લડાઈની કોઈ વાત નથી. બાપ કહે છે કે હું કેવી રીતે લડાવીશ, હું તો લડાઈ ઝઘડા ખતમ કરવા માટે આવ્યો છું. પછી આનું નામ નિશાન પણ નથી રહેતું. ત્યારે તો પરમાત્માને બધા યાદ કરે છે, કહે છે મારી લાજ રાખો. તો પણ એકમાં નિશ્ચય નથી તો બીજા બીજાને પકડતા રહે છે. કહે છે અમારામાં પણ ઈશ્વર છે, પછી પોતાનામાં પણ વિશ્વાસ નથી રાખતા. ગુરુ કરે છે, જ્યારે તમારામાં ભગવાન છે તો ગુરુ કેમ કરો છો? અહીં તો વાત જ ન્યારી છે. બાપ કહે છે, કલ્પ પહેલાં પણ હું આમ જ આવ્યો હતો જેમ હમણાં આવ્યો છું. હમણાં તમે જાણો છો કે રચયિતા બાપ કેવી રીતે રચના કરે છે. આ પણ ડ્રામા છે. જ્યાં સુધી આ ચક્રને નથી જાણ્યું ત્યાં સુધી કેવી રીતે જાણે કે આગળ શું થવાનું છે? કહે છે આ કર્મક્ષેત્ર છે, આપણે નિરાકારી દુનિયાથી પાઠ ભજવવા આવ્યા છીએ. તો તમને આખા ડ્રામાના ક્રિએટર, રચયિતા, ડાયરેક્ટર, નિર્માતાની ખબર હોવી જોઈએ. આપણે બધા એક્ટર્સ પાર્ટધારી તો જાણી ગયા છીએ કે આ ડ્રામા કેવી રીતે બનેલો છે, આ સૃષ્ટિની કેવી રીતે વૃદ્ધિ થાય છે. જ્યારે કે હમણાં કળિયુગનો અંત છે તો જરૂર સતયુગ સ્થાપન થવો જોઈએ. આ ચક્રની સમજણ બિલકુલ ઠીક છે, જે બ્રાહ્મણ કુળના હશે તે સમજી જશે. તો પણ આ પ્રજાપિતા છે તો પોતાનું ગુણ વધતું જ જશે, વધવાનું તો છે જ. કલ્પ પહેલાં માફક બધા પુરુષાર્થ કરતા જ રહે છે, આપણે સાક્ષી થઈને જોઈએ છીએ. દરેકે પોતાનું મોઢું દર્પણમાં જોતા રહેવાનું છે. ક્યાં સુધી અમે લાયક બન્યા છીએ સતયુગમાં રાજધાની લેવા માટે? આ કલ્પકલ્પની બાજી એટલે કે રમત છે. જે જેટલી સર્વિસ સેવા કરશે, તમે છો બેહદના રૂહાની સોશિયલ વર્કર્સ, સમાજસેવક, તમે સુપ્રીમ પરમ રૂહાની મત પર ચાલો છો, એવા સારા સારા પોઈન્ટ ધારણ કરવાના છે. બાપ આવીને કાળના પંજામાંથી છોડાવે છે. ત્યાં મૃત્યુનું નામ નથી, આ છે મૃત્યુલોક, તે છે અમરલોક. અહીં આદિ મધ્ય અંત દુઃખ છે, ત્યાં દુઃખનું નામ નિશાન નથી. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, અમે નિરાકારી અને સાકારી બંને બાપના શીખી લધા નૂરે રતન છીએ. અમે શિવબાબાના જીતે જી વારીસ બન્યા છીએ, એ નશામાં રહેવાનું છે. નંબર બે, યોગ બળથી વિશ્વની રાજાઈ લેવાની છે. પવિત્રતાની રાખડી બાંધી છે તો સહન પણ કરવાનું છે. પતિત ક્યારેય નથી બનવાનું. વરદાન છે સુખના સાગર બાપની સ્મૃતિ દ્વારા દુઃખની દુનિયામાં રહેતા પણ સુખ સ્વરૂપ ભવ. સદા સુખના સાગર બાપની સ્મૃતિમાં રહો તો સુખ સ્વરૂપ બની જશો. ભલે દુનિયામાં કેટલો પણ દુઃખ અશાંતિનો પ્રભાવ હોય, પરંતુ તમે ન્યારા અને પ્યારા છો, સુખના સાગરની સાથે છો, એટલે સદા સુખી, સદા સુખોના ઝૂલામાં ઝૂલવાવાળા છો. માસ્ટર સુખના સાગરના બાળકોને દુઃખનો સંકલ્પ પણ નથી આવી શકતો, કારણ કે દુઃખની દુનિયાથી કિનારો કરી સંગમ પર પહોંચી ગયા. બધી રસીઓ, બધા બંધન તૂટી ગઈ તો સુખના સાગરમાં લહેરાતા રહો. સ્લોગન છે મન બુદ્ધિને એક જ પાવરફુલ એટલે કે શક્તિશાળી સ્થિતિમાં સ્થિત કરવા જ એકાંતવાસી બનવું છે. અચ્છા, ઓમ શાંતિ.